સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 9/11/2014. વચનામૃત ગઢડા પ્રથમ 33. મૂઢપણું પ્રીતિને સમજણનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષવદી પંચમીને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્યારે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કસુંબી રંગને છેડે રેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમય મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કરે, જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય તે એવો એક ઉપાય કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે. ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વસાધનમાં મોટું સાધન છે. તેણે કરીને ભગવાન રાજી થાય છે અને તે આશરો અતિ દ્રઢ જોઈએ જેને વિશે કાંઈ પોલ રહે નહીં. તે આશ્રામાં ત્રણ ભેદ છે. એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે, તે અતિ મૂઢ હોય, તેને બ્રહ્મા જેવો હોય, તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં. અને બીજો પ્રકાર એ છે જે ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે. તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરીએ પ્રીતિ કરે તો પણ થતી નથી. એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે. ત્રીજો પ્રકાર એ છે જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ નિર્ગુણપણું તથા અન્વય વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિશે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષર રૂપે વર્તે છે તથા પુરુષ પ્રકૃતિ રૂપે વર્તે છે તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણ અર્થે નારદ સનકાદિ રૂપે વર્તે છે એ સર્વ રીતને સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે તે બીજાનો ટાળ્યો ટળે નહીં ને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિશે ભ્રાંતિ થાય નહીં. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કહો તો તમને એક પ્રશ્ન પૂછું. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે પૂછો મહારાજ. પછી એમ પૂછ્યું જે અમે કયા જે ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે અને એ ત્રણ અંગ ભગવાનના ભક્તને મિશ્રિત હોય પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય. તો મૂઢપણું પ્રીતિ અને સમજણ એ જે ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે? પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે અમારે તો સમજણનું અંગ છે અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતા તે કયા? ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 33મું જે તે થયું.
વચનામૃત ગઢડા પ્રથમ 34. ભગવાને કળ ચઢાવ્યાનો.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષવદી એકાદશીને દિવસ સવારમાં શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર દક્ષિણાદુ મુખારવિંદ રાખીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને માથે ધોળી પાગ બાંધી હતી ને ફૂલના હાર પહેર્યા હતા ને પાગને વિશે પુષ્પના તથા હીરના તોરા લટકતા મૂક્યા હતા ને બે કાનની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ વાજિંત્ર લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખીને પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા પરમેશ્વર છે, તેમાં જીવની વૃત્તિ ચોંટતી નથી અને માઈક એવા જે નાશવંત તુચ્છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે તેનું શું કારણ છે? પછી તેનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પ્રશ્નનો ઉત્તર સાંભળો, અમે કરીએ છીએ. જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી જ કળ ચડાવી મૂકી છે જે ફરીને પરમેશ્વરને દાખલો કરવો પડે નહીં. અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે એવો ફેર ચડાવી મૂક્યો છે. તે માટે સહેજે જ સ્ત્રીમાં પુરુષને હેત થાય છે ને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે અને એ સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહેજે જ હેત થાય છે. તે એ હેતરૂપી જ ભગવાનની માયા છે. તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિશે દોષ બુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે. અને જો માયિક પદાર્થને વિશે વૈરાગ્ય ન રાખે ને ભગવાનના સ્વરૂપથી જુદો પડે તો શિવ, બ્રહ્મા અને નારદાદિક એ જેવા સમર્થ મુક્ત હોય તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે. એટલા માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય તે સારું. પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે ઠેકાણે પ્રીતિ રાખવી નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યાનો વારો આવ્યો તે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જીવને ભગવાનની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી ને તેથી આનંદ પણ બીજો નથી. તે એવા મોટા આનંદને મૂકીને તુચ્છ પદાર્થ માટે કેમ ક્લેશને પામે છે એ પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર અમે કરીએ છીએ. પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે. માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું અને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું અને તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે. અને ત્યાગી હોય તેને અષ્ટપ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય અને તેમાંથી જેને જેટલો ફેર પડે તેને તેટલો ક્લેશ થાય છે. અને ગૃહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે જે પરસ્ત્રીનો ત્યાગ રાખો તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસ ત્યાગ રાખો અને ઋતુ સમયે સ્ત્રીનો સંગ કરવો એ આદિક જે જે ત્યાગીને અને ગૃહસ્થને નિયમ કહ્યા છે તેમાં જેટલો જેને ફેર પડે તેટલો તેને ક્લેશ થાય છે. અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ દુઃખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 34મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 2 સંત સમાગમ.
વાત પહેલી. સ્વામિનારાયણ રે અનાદિ મૂળ અક્ષર સદગુરુ શ્રી ગુણાતીતાન સ્વામીએ વાત કરી છે, સર્વ કરતા સંગ બળવાન છે, કેમ જે સંગ થકી સર્વ વાત થાય છે, પણ સંગ વિના કોઈ કામ થતું નથી, માટે સર્વમાં પ્રથમ સંગ મુખ્ય છે, ને મોક્ષનો માર્ગ પણ સંગ થકી સમજાય, ને વ્યવહાર માર્ગ પણ સંગ થકી જ આવડે છે, માટે સંગની બરોબર કોઈ સાધન નથી, ને દેશ કાળાદિક આઠ કહેવાય છે તેમાં પણ સંગને મુખ્ય કહે છે, તથા નવ પ્રકારની ભક્તિમાં પણ શ્રવણ ભક્તિને મુખ્ય કહી છે, તે પણ સંગ થકી આવે છે, ને શિક્ષાપત્રીમાં પણ નિત્ય પ્રત્યે સંગ કરવો એમ કહ્યું છે, ને વચનામૃતમાં પણ સંગનું અધિકપણું બહુ ઠેકાણે કહ્યું છે, માટે સર્વશાસ્ત્ર તે સત્પુરુષનો સંગ કરવાનું પ્રતિપાદન કરે છે, તે સંગ કરવો તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેવો સમાસ થાય છે, ને સર્વદેશી પુરુષનો સંગ થાય તો તે થકી સર્વદેશી જ્ઞાન પ્રાપ્ત થાય છે, ને એક દેશી સંગ થકી સર્વ પ્રકારનું જ્ઞાન પમાય નહીં, કેમ જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા આદિકમાંથી જેને જે અંગ મુખ્ય હોય તેના સંગ થકી તે વાત સમજાય, અને સર્વ અંગે સંપૂર્ણ હોય તેના સંગથી સર્વ વાત સમજાય, માટે સર્વદેશી સંગ મળવો બહુ દુર્લભ છે, ને સંગ કરવો તેમાં ગુરુની શુદ્ધિ ત્રણ પ્રકારની જોવી, તેની વિક્તિ જે એક તો તેનું પંડનું વર્તન હોય તેનો તપાસ કરવો, ને બીજું તેણે જેને સેવ્યા હોય તેનું સામર્થ્ય જોવું, ને ત્રીજું તેના સંગ થકી જે થયા હોય તેને જાણવા એમ તપાસ કરવું. વાત બીજી, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સર્વ કરતા ઉપાસના સમજવી એ મોટું સાધન છે, ને સર્વમાં ઉપાસના મુખ્ય બળવાન છે, તે સર્વોપરી ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ મહારાજને સમજવા, એક તો એ સમજવાનું છે, ને બીજું ભગવાનનું સ્વરૂપ સર્વ પ્રકારે નિર્દોષ સમજવું, તે સ્વરૂપ નિર્ણયમાં કહ્યું છે એવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું, તે બે વાત મુખ્ય અવશ્ય સમજવાની છે, બાકી ભગવાનનો મહિમા સમજવો તે તો સર્વમાં મુખ્ય છે, પણ મહિમા તો ઉપાસના તથા સ્વરૂપ સમજવામાં આવી જાય છે, ને મહિમાવતે સર્વ સાધન થાય છે, ને મહિમા સર્વ કરતા બળવાન છે, તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે એમ સમજીને પોતાને બ્રહ્મરૂપ માનીને સ્મૃતિ રાખવી એ કરવાનું છે, ને ઉપાસનાની વિક્તિ જેવા મહારાજને સમજે તેવો પોતે થાય, મહારાજને શ્રીકૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, ને રામચંદ્ર જેવા સમજે તો વૈકુંઠને પામે, ને વાસુદેવ જેવા જાણે તો શ્વેતદીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદ્રિકાશ્રમને પામે, તે જેવા જાણે તેવો થાય, ને તેટલા ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે, ને મહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે, તે વાત મહારાજે વચનામૃતમાં કહ્યું છે, જેવા ભગવાનને સમજે તેવો પોતે થાય છે, ને ભગવાન તો અપાર ને અપાર રહે છે, માટે ઉપાસના ચોખ્ખી સમજવી એ મુખ્ય સાધન છે. વાત ત્રીજી, સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આ જીવને પાંચવાના અવશ્ય જોઈએ, પણ તે વિના ન ચાલે, ને બાકી તો સર્વ વિના ચાલે, તેની વિક્તિ જે અન્ન જળ વસ્ત્ર નિંદ્રા ને સ્વાદ મધ્ય મીઠું, ને તે વિના બીજું તો સર્વ ફેલ છે. વાત ચોથી, સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે જેમ ગાય છે તે વાછરું સારું પારસો મૂકે છે, તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતકરણનું અજ્ઞાન ટાળી નાખે, પણ તે વિના તો ટળે નહીં. વાત પાંચમી, સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મોટાયું તો ઘણા પ્રકારની છે, તેમાં પ્રભુને ભજવા તે માર્ગ જુદો છે ને એકથી લાખ રૂપિયા ખર્ચે તો પણ સમાગમ વિના અજ્ઞાન તો ટળે નહીં ને જે વાવરે તેનું તો ફળ થાય ને ઐશ્વર્યને પામે. વાત છઠ્ઠી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે ચાર વાતમાં સુખ છે, તેમાં એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ, ત્રીજું સદવિચાર ને ચોથું તો જીવે વિષયનું સુખ માન્યું છે એ તો દુઃખરૂપ છે. ને સુખ તો ત્રણ વાતમાં જ છે ને વિષયમાં સુખ છે એવી તો કોઈ મોટાએ કલમ મૂકી જ નથી. ને આત્મારૂપે વર્તવું એ તો દેશ જ નોખો છે, તેમાં કામાદિક દોષ જ નથી. જેમ ગુજરાત દેશમાં પૃથ્વી ખોદે તેમાં પાણો જ ન મળે તેમ. વાત સાતમી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે મોટા મોટાના શબ્દની હારિયું કરીને તપાસ કરવો જે એમનો શું મત છે ને એ શું કરવાનું કહે છે ને એ કેમ વર્તે છે એમ તપાસીને પછી તે માર્ગે ચાલવું. વાત આઠમી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે સારા ભગવદી સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે, પણ એકલી ભક્તિ સત્સંગમાં રહ્યાનો હેતુ નથી. ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે. ને સારા ભગવદી સાથે જીવ બાંધ્યો હતો તો કરસનદાસને ને મહાવીર્યાનંદને સત્સંગમાં રાખ્યા, ને તે વિના તો રાગેશ્વરાનંદ ને હિરણ્ય ગર્ભાનંદ ગયા, ને હમીરે પણ ઘણી ભક્તિ કરી હતી તો પણ તે ગયા એ વાતું વિસ્તારે કરીને કહી. વાત નવમી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે પ્રતિલોમ કરવામાં ચાર વિઘ્ન છે, તેની વિક્તિ જે સ્ત્રી, દ્રવ્ય, આ લોકની મોટાઈ ને ક્રિયા. વાત દસમી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે જેવો સાંઢ હોય એવું વાછરું આવે ને જેવો ઘોડો હોય એવું વછેરું આવે, તેમજ જેવા ગુરુ મળે એવું શિષ્યમાં દૈવત આવે. વાત અગિયારમી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે આ લોકના પદાર્થ ને મનુષ્યાદિકને કેવી દ્રષ્ટિએ જોયા છે એ સર્વે વિઘ્ન કરનારા છે, અને એક તો કોઈ પ્રકારે સત્સંગમાંથી જાય એવો ન હોય તે પણ જાય, ને એક તો કોઈ રીતે સત્સંગમાં રહે એવો ન હોય તે પણ રહે એમ સંગમાં રહ્યું છે, ને ભણનારા કરતા પણ ભણાવનારાને વધારે દાખલો પડે છે, તેમ જ્ઞાન દેવામાં શિષ્ય કરતા ગુરુ વધારે દાખલો કરે ત્યારે જ્ઞાન થાય છે, ને તે વિના જ્ઞાન થતું નથી. ને અમૃતનું ફળ ઝેર છે, તે શું જે વિષય ભોગવવા સારા લાગે છે પણ તેનું ફળ દુઃખ છે, ને સારા વિષય ને નરસા વિષય એ બે નાશવંત તો છે પણ નરસામાં દુઃખ છે ને દોષ નથી, ને સારામાં દુઃખ અને દોષ બે છે. વાત બારમી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે એકલું જ્ઞાન કેવું ને સાંભળવું તે કાંઈ કઠણ નથી, માટે બે ઘડી વૃત્તિઓ પાછી વાળીને ભગવાનને સંભાળવા ને ધ્યાન ન થાય તો ભજન કરવું, પણ રસોઈ કરીને જમવું નહીં તે શા કામનું, ને એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થવાના નથી ને એ તો ભગવાન સંભાળશું ત્યારે થશે, ને ભગવાનને સંભાળવા માંડે તો તેના ઉપર ભગવાનની ને મોટા સાધુની દ્રષ્ટિ થાય, પણ એ માર્ગે તો ચાલે નહીં ત્યારે તેના ઉપર શેની દ્રષ્ટિ થાય, માટે એ તો ભગવાનનો વિશ્વાસ રાખીને મંડવું, ને જેવો જેવો સંગ થાય તેવું થવાય છે, પણ જેમાં ગુણ નહીં હોય તેને સંગે તે ગુણ ક્યાંથી આવશે, ને જે જે ભગવાનમાં વળગ્યા હશે ને જે જે વિષય ઓછા થયા હશે તેના સંગમાંથી તે ગુણ આવશે તે વાતમાં સંશય નથી, ને જેનું જે અંગ હોય તે વાતનું તે મુખ્ય પ્રતિપાદન કરે એ વાત સમજી રાખવી. ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણ હોય તો તે જીવના સુખને અર્થે થાય, ને ભગવાન સંભાળવા તે પણ છે તો જીવના સુખ સારું, પણ તેને મહારાજ પોતાને અર્થે કર્યું એમ માની લે છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. પ્રકરણ ત્રણ, અભાવ, અવગુણ, દ્રોહ. શ્રી હરિ કહે નિજ તન જૈસા, સંત હરિજન કુ જાનના તેસા, યામે જીતની રહે જો જુદાઈ, અપરાધ હોવે કબહુ કતાઈ, જીતને કરે અપરાધ હિ જેહું, અવશ્ય પાપ સો મુક્ત તેહું, સંત હરિજન તાહી કી અરુચિ જીતની જાહી, તાકો નામ અપરાધ હે દ્રોહ હિ હોવત તાહી, નિજ તન કી અરુચિ કબૂ આવત નહીં લગાર, તન દેહે કોટિક દુઃખ હિ રાગ હોઈ વાર હિ વાર, સોહુ કરત હે જતન ધોવત તનમલ નિત નિત, ભરણ હિ કરત પોષણ તોહુ દેત દુઃખ હંમેશ તેહી, તન સે સંત હરિજન કોટી હૈ સુખદાયી તેહુ, મનાત ન જ્યાલગ મન ત્યાલગ દેહ સો કરત જન, તેહી હિત સતસંગ કરનો સો વેર વેર સબ, હરિજન કો કોઉ અંગ અરુચિ દ્રોહ ન હોય કબુ, અંત સમે હમ આઈ હરિજન કુ દર્શન દેત સબ, કરત અતિ સહાઈ યામે નહીં હૈ ફરક કછુ. જીંજાવદરમાં અલર્કન રૂપને શ્રીહરિ કહે ભગવાનની સમજણ જુદા જ પ્રકારની છે, ભક્ત થાય છે તેને તે જાણ્યામાં આવે છે. ભગવાનને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ રૂચે છે, પણ તેનું માન આવે તે તેમને ગમતું નથી. ખરો ભક્ત હોય તે જેમ જેમ માન પામે તેમ તેમ દાસનો દાસ થઈને વર્તે અને સંતો ભક્તોની સેવા ઈચ્છે. એવા ભક્તને અમે ભૂલતા નથી, વારંવાર સંભાળીએ છીએ. આવી બુદ્ધિ પ્રાણ પર્યંત રહે તે સર્વ ભક્તમાં શ્રેષ્ઠ છે. સત્સંગનું પણ એ જ ફળ છે કે સંત હરિભક્તોનો ભાવ રહે અને તે નિત્ય નિત્ય વધતો રહે. સત્સંગ કરતા પ્રીતિ નાશ પામે તો મનનો તપાસ કરવો, નહીં તો સંત તથા ગરીબ હરિભક્તનો અપરાધ થઈ જાય. સત્સંગમાં જે સંત હરિજન ગરીબ સ્વભાવના છે તેના અપરાધનું ફળ સુબુદ્ધિજન જાણે છે, તે ક્યારેય ગરીબના અપરાધમાં પડતા નથી. મોટાની સેવા કરતો હોય પરંતુ ગરીબ હરિભક્ત પર અણગમો હોય તેનાથી ભગવાન દુભાય છે. ભલે મોટાની સેવા કરે પણ ભગવાન તેને લેશ પણ સ્વીકારતા નથી. ગરીબ ભક્તની સેવા મન, કર્મ, વચનથી કરે તેના પર શ્રીહરિ ખૂબ રીઝે છે. મોટાનું તો આખું જગત રાખે છે, પણ ગરીબનું કોણ? ગરીબ હરિભક્તની ઘૃણા કરે, દ્રોહ કરે એ પાપે કરીને મોટો હોય તે પણ તુચ્છ થઈ જાય છે. પોતે વધારે ત્યાગ રાખીને બીજા સંત તથા હરિભક્તને ત્યાગની વાત કરીને વચનનો પ્રહાર કરી દુભવે છે તે પણ સારું નથી. કારણ કે જેનું જેવું અંગ હોય તે અંગ ઉપર જ તેને ભાવ રહે અને રંગ ચઢે, બીજા ઉપર ચઢે નહીં. જીંજાવદરમાં શ્રીહરિ કહે હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી, તેને બ્રહ્મવેત્તાને હણ્યાનું પાપ લાગે છે. શ્રીહરિ જીંજાવદરમાં કહે બુદ્ધિશાળી કહેવાતો હોય તો પણ સંત હરિભક્તનો જે દોષ જુએ તો તેને જમ પકડીને જમપુરીમાં લઈ જાય છે. મુક્ત મુનિએ શ્રીહરિએ કહેલી વાત કરતા કહ્યું, શ્રીહરિ કહેતા જે ધર્મશાસ્ત્રનો દિવસ રાત પાઠ કરતો હોય અને પંચવર્તમાન પાળતો હોય, સર્વે સત્સંગીમાં સંતોમાં અતિ પ્રીતિ હોય, અમારો અભિપ્રાય પ્રવર્તાવતો હોય એવા હરિજન ઉપર સૌને પ્રીતિ થાય છે. નિષ્પાપ હરિજન પર પાપ બુદ્ધિ કરે અને તેની ઈર્ષ્યા કોઈ કરે તો તેનો ક્યારેય મોક્ષ થાય નહીં. સત્યમાં જે પાપ બુદ્ધિ લાવવી તેનું નામ કુસંગ છે. સત્ય, સત્સંગી અને સંતનો અજાણે પણ દ્રોહ કરે તેને ક્યારેય મનુષ્યનું શરીર મળે નહીં. અને જાણીને દ્રોહ કરે તેને વૃક્ષનો અવતાર આવે અને સંત થઈને સંત હરિજનને ઘટે તેમ નમસ્કાર કરે નહીં, નમનમાં ત્યાગ વિભાગ કરે, નજરમાં આવે તેની સાથે પ્રીતિ રાખે અને ભોજન તથા વસ્ત્રમાં યોગ્ય અયોગ્ય કરે, તેને અનંત દેહે મહારોગ થાય છે. શ્રી હરિએ વર્ણીને વાત કરેલી તે મુક્ત મુનિએ કહી. જે સંતમાં ધર્મનો પરિવાર, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક ગુણો છે, તેની સેવા કોઈ નિષ્કામ ભાવથી કરે તો તે અક્ષરધામને પામે છે અને ભગવાનનું અપરંપાર સુખ ભોગવે છે, જે વર્ણવ્યામાં આવે તેમ નથી. હરિભક્તોને પરસ્પર જ્યાં સુધી હેત રહે છે ત્યાં સુધી એ અમારા ધામમાં બેઠો છે. જ્યારે અભાવ આવે છે ત્યારે ધામનું સુખ તે ગુમાવે છે. ભલે ભગવાન અને સંતની અપાર કૃપા થઈ હોય તો પણ જો હરિભક્તોનો તેને અભાવ હોય તો તે ધામમાં જઈ શકતો નથી. મુક્ત મુનિએ શ્રીહરિએ કહેલી વાતો ગઢપુરમાં કહી. શ્રીહરિ કહેતા કે ભગવાન અને ભગવાનના બ્રહ્મરૂપ એવા ભક્તનો દ્રોહ ન કરે તો તે મોક્ષના માર્ગમાં બધા વિઘ્નો તરી ગયો છે, તે વિનાનો પ્રાકૃત ભક્ત છે. મુક્ત મુનિએ શ્રીહરિએ કહેલી વાતો ગઢપુરમાં કહી કે શ્રીહરિ કહેતા જે ભગવાનના ભક્તમાં જ્યાં સુધી પ્રાકૃત ભાવ છે ત્યાં સુધી તેનો ગુણ અવગુણ આવ્યા કરે છે. જ્યારે તેમાં બ્રહ્મ ભાવ આવે ત્યારે એક પણ દોષ નહીં જણાય. જેને એકે એક હરિભક્તમાં દોષ જ સૂજતા હોય તે ભગવાનનો ભક્ત કહેવાતો હોય છતાં પ્રાકૃત મિથ્યા દંભી ભક્ત છે. સત્શાસ્ત્રોમાં જેટલા કંઈ પ્રાકૃત ભાવ કહ્યા છે તે પૈકી પોતામાં જેટલા હોય તે જાણે ને તેનો ત્યાગ કરે ત્યારે તે હરિનો જન કહેવાય છે. પ્રાકૃત ભાવ જ્યાં લગહી ગુણ દોષ ત્યાં લગ, બ્રહ્મ ભાવ આવે જબહુ દોષ ન તબ જો લગ, એક એક કો દોષહી દેખત જ્યાં લગ જેહી, ભક્ત હોઈ ભગવાન કે પ્રાકૃત ભક્ત હે તેહી. પ્રાકૃત ભાવ હી જેતે કહે હે સદગ્રંથ જો મહી, જાની કે સબ તે ત્યાગ કરે હરિજન તેહી. ગાંફમાં મનુભા રાજાને ત્યાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, કુહેત એ અગ્નિ અને વિષ સમાન છે. પાપરૂપી કળિયુગ મુક્તમાં પ્રવેશ કરે તો તેને પણ એ વિરૂપ બનાવી દે છે, પછી તે હરિભક્તનો દોષ કહેવા લાગે છે. હરિજનનો દોષ લેવાથી એ મુક્તના બધા જ ગુણો દોષરૂપ થઈ જાય છે. સંતો હરિજનોના દોષ કહે ને હરિજનો સંતોના દોષ કહે એમ પરસ્પર દોષ બુદ્ધિ થઈ જાય છે. સંતોને હરિજનો કલ્પવૃક્ષ જેવા છે, તે જે કલ્પે તે પ્રત્યક્ષ દેખાઈ આવે છે. બંનેના આત્મા તો શુદ્ધ દર્પણ તુલ્ય છે, તેથી સંકલ્પ માત્ર તાદ્રશ્ય જણાઈ આવે છે. પરસ્પર જ્યારે કુહેત થાય છે ત્યારે ગુણ માત્ર દોષરૂપ થઈ જાય છે. કુહેત એ કળીનું રૂપ છે. સ્વાર્થ ભંગ થાય ત્યારે એ કળિયુગ ઝળકી ઉઠે છે. પરમાર્થનું રૂપ લઈ સ્વાર્થ રહ્યો છે એ કામ પડે દેખાઈ આવે છે. પરસ્પર હેત રહે ત્યાં સુધી કુહેત થતું નથી, સુરદભાવ તૂટતો નથી. કળી પ્રવેશ થાય છે ત્યારે અપાર હેતને પણ ખારું ઝેર કરી મૂકે છે.
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 23/12/78. સુરુચિ એ સંતને આધીન રૂચિ છે. આશીષ વર્ષા પરમ પૂજ્ય સ્વામીશ્રી.
મને કોકની સાથે પ્રેમ છે, એની સાથે ખરેખર દિલનો પ્રેમ હોય, પણ તમારું મન એવું છે કે તમે બીજી વ્યક્તિની અપેક્ષા રાખવાના છે. એમ સાધક અવસ્થામાં સુરુચિ આખી વાત એટલા માટે મૂકી કે મોટા પુરુષને કોઈક નવી ચીજ આપી છે, ફર્સ્ટ ક્લાસ. અમે એટલું કહીએ છીએ કે ભલે તમે ગમે તેવા છો, તમારા બે પૈસાની બરકત નથી, બજારમાં ઉભા રહો તો તમારી કિંમત ના આવે એવા એવા આપણે છીએ. આજે એક બાજુ ફિઝિકલી બી અનફિટ છે માનો ને, બીજી બાજુ મેન્ટલી બી અનફિટ છે. આપણા વિચારો, આપણી ભાવનાઓ, કોણ કહી શકશે કે હું જ્યારથી સત્સંગમાં આવ્યો ત્યારથી હું એની રીતે જીવું છું? શક્ય નથી. એ તો કોઈક સમાગમે કહીને સૂઝ વિવેક આવ્યા પછી આપણને ખબર પડે, પણ જો પોતાનું હૈયું તપાસે તો વિચારોની હાર મારા. દરેક એની પોતાના ઇગોસ્ટિક સેન્સ, પોતાનું એક પ્લેટફોર્મ છે મનનું, એ પ્લેટફોર્મ પરથી બધા બોલે. ખબર નથી શું ચિરાકાશ ને સંત કોણ છે. એટલે દુનિયાના કોઈપણ સંપ્રદાયમાં જો અંતરદ્રષ્ટિ કે પોતાના દોષ જો જોઈ શકતો હોય એવી પ્રણાલિકાને કોઈ વાતચીત થતી હોય સ્વામિનારાયણ અક્ષર પ્રસાદ મહારાજ, કોઈ વ્યક્તિ જોઈ શકતી નથી. એટલે હું કહું છું કે જો પોતાનો દોષ જોઈ શકતો હોય એવો જે કોઈ સેવક, એ નાનો છોકરો હોય કે મોટો, અને અક્ષરનો અનાદિ મહામુકત છે, એ તમને ખબર નથી પણ એ પ્રભુને ખબર છે. બીજાનો ગુણ લેવો અને પોતાનો દોષ જોવો એ અક્ષરધામનો વિચાર છે, બીજા કોઈનો વિચાર નથી. જો એ ચિદાકાશનો વિચાર છે કે દરેકના પ્રવચનમાંથી બે ત્રણ લીટી હું લઈને આવું છું, પ્રસંગે પોતે જ અંતરદ્રષ્ટિ કરે બે, એ અક્ષરના મુક્ત વગર એ સૂઝ પ્રભુએ કોઈને આપી નથી. જો મેટર ઓવર થઈ, અવતાર જેવો અવતાર 14 લોકનો નાથ ધરતી પર આવ્યા પછી એ પોતાનો દોષ નહીં જોઈ શકે, શક્ય જ નથી. સાથી સાથી નથી જોઈ શકતો કે એના નિયામકને મૂળ નિયામકને ભૂલી જાય છે, એટલે એની પાસે જે કાંઈ તાકાત છે એમાં એ રાચા કરે છે. મારામાં જે તાકાત છે એમાં હું રાચા કરું છું, પણ મારો નિયામક કોઈ પ્રભુ છે એ ટોટલ એ બચારમાં ટળી જાય છે. પુનાદાન સાહેબ વાતમાં લખી નાખ્યું કે અક્ષરધામના મુક્તો ત્રણ પૃથ્વીઓ મોકલ્યા, ફસાય નહીં, પણ કહેવાની લોક એવો છે ત્રણે ફસાઈ ગયા. જે વખતે છેવટે ગુનાદાન સાહેબ મહારાજને પ્રાર્થના કરી, હે પ્રભુ હવે તો હું અને બે તમે જીવતા રહી એમ છીએ, પણ આ લોક એવો છે. મૂળ પુરુષ આનંદ બ્રહ્માંડ જેના રૂમાળે ઉડતા ફરવા હો, જેની ઉત્પત્તિ સ્થિતિને લઈ જેના સંકલ્પ થાય, એમને ખ્યાલ દેવા દીધો જ બાપાએ, કેવા નાક બનાવી દીધા છે બિચારાને કાંઈ ખબર નથી. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે સુરુચિનો મેઇન હેતુ એટલું, આપણે ગમે તેવા છે, આપણા બે પૈસાની બરકત બસ, પણ તમે એનો વિચાર નહીં કરો. બસ એક વિચાર રાખો, મારાથી વર્તાય કે ન વર્તાય એ મોટા પુરુષ અપેક્ષા નથી રાખતા, કેવા દયાળુ છે. અને એક તમારી પાસે અપેક્ષા એટલું ચોક્કસ 150% રાખશે જ કે આ સાધુ મારું અહિત કોઈ સંજોગોમાં નહીં કરે, અને આ પ્લેટફોર્મ જો તમારો કાચો છે જય સ્વામિનારાયણ, તો ધારો કે એ ભાવના તમારી બહુ દ્રઢ ન થઈ હોય તો બીજું શું કરવું? તો એને કોક ભગવતીના પ્રસંગમાં રહેવું, કદાચ એને ભગવતીની ખબર ન પડતી હોય તો એને પૂછી લેવું, અને છતાંય દૂર હોય તો એને શું કરવું? તો ખુલ્લા દિલથી પ્રભુને પ્રાર્થના.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.